ब्रजगोविन्दं ब्रजगोविन्दं गोविन्दं ब्रजमूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुक्रोय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते जटिलो मुंडी लुंचित केश काशायांबर बहुकृतवेश पश्यन्नपि चन पश्यति मूढः उदरनिमित्तं बहुकृतवेशः भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते भज गोविंदं गोविंदं भज मूढमते। आगला 19મા શ્લોકમાં આપણે સાંભળ્યું કે ક્ષણમપિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવારણવ તરણે નૌકા। લવ સત્સંગ, ક્ષણનો સત્સંગ કેટલો મહાન છે એ વિશે આપણે સાંભળ્યું। શંકરાચાર્ય જેવે ખૂબ મહિમા ગાયો, એ ક્ષણનો પણ સત્સંગ ભવસાગર પાર ઉતારે। વ્રત દાન તપ બીજા ગમે તેટલા સાધનો પણ લવ સત્સંગની બરાબર નથી, સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે। એ ક્ષણનો સત્સંગ એનો મહિમા અપાર, પરંતુ હવે આપણને શંકરાચાર્યજી સમજાવે છે કે જો સાચા સત્પુરુષ મળે તો સત્સંગનો મહિમા ખરો, પણ સાચા મળે તો, સાચો સત્સંગ મળે તો। આમાંથી કોઈને દીકરા દીકરીના લગ્ન લેવાના હોય એકાદ વર્ષ પછી, અને એને વિચાર આવે કે હમણાં સોનાના ભાવ થોડા ડાઉન થયા છે, ગગડ્યા છે, તો આપણે સોનું થોડું 40-50 તોલા લઈ લઈએ, તો પછી દીકરા દીકરા દીકરાના દીકરીના બેના લગ્નમાં પછી આપણે વાંધો આવે નહીં। અને સોનું 50 તોલા ખરીદી લીધું, હવે એને કઈ વાંધો આવે નહીં, ઘરમાં સોનું તૈયાર પડ્યું છે। પછી જ્યારે એને જરૂર પડી 4-6-8 મહિના પછી, અને એ સોનું એના ગાંઠ ઘડાવવા માટે સોની પાસે લઈને ગયો, સોનીને કહ્યું કે આ 40-50 તોલા છે, આના ઘરેણા બનાવવા છે। સોની આમ જોઈને ઘા કરી દીધો કે હવે કોને બનાવવા આવ્યા છો, આ ક્યાં સોનું છે, આ તો ઇમિટેશન છે, આ તો નકલી ગિલેટ ચડાવેલું છે, હાલી મેળ્યા છો, આવા નવા જાવાથી નીકળવા દે, શું વાત કરો, હા જોઠું છું, શું હે ખોટું છે, ભરી નાખ્યા 50 તોલા સોનું, હાવ ખોટું ખોટું નાખી દે જાઓ, હવે એને શું થાય, 50 તોલા જેને લીધું એને દશા શું થાય, માનો તમે જ હોય એ જગ્યાએ શું થાય, હે થાય ને, કેમ એવું થયું? નકલી સોનું હતું એટલે, અસલી હોત તો કઈ થાત? બસ, તમે કોઈ મોટું ટ્રેડિંગ કરો છો ને એમાં તમે, તમારી પાસે કોઈ ગ્રાહક આવ્યો અને તમે એને 50 લાખ રૂપિયાનો માલ આપ્યો, તમને ડૂંટી ઉપર 50 લાખ રોકડા ગણીને આપી દીધા અને માલ લઈને જતો રહ્યો. પછી તમે એ બધો લબાચાર લઈ 50 લાખના ગાડીમાં નાખી અને બેંકમાં જમા કરાવવા ગયા, બેંકના અકાઉન્ટ ઉપર મૂક્યા, લ્યો કરો જમા. કેશિયર આમ જોઈને કે કોને બનાવવા આવ્યા છો? આ 500 રૂપિયા નોટો, 1000ની નોટો નકલી છે, છેતરવા આવ્યા છો, અહીંયા વટાવવા આવ્યા છે, એટલે પોલીસ બોલાવો. અને તમને પકડીને જેલમાં ગાળી દે. સુખ થયું કે દુઃખ? શું કામ થયું? શું કામ થયું? નકલી કરન્સી હતી, અસલી હોત તો થાત? ખોટા રૂપિયા નીકળ્યા. તમારા કોઈ સંબંધી બીમાર છે ને તમે હોસ્પિટલમાં દાખલ કર્યા, ડોક્ટરે કહ્યું કે આને 10 ઇન્જેક્શન આપવા પડશે, પણ એક ઇન્જેક્શન 5000નું, 10 એક સાથે ખરીદી લ્યો, ખરીદી લીધા, 10 ઇન્જેક્શન શરૂ કર્યા, ધીમે ધીમે 5-6 એમ સુધી ગયા, દર્દી મરી ગયો. ડોક્ટર વિચાર કરે કે આટલો ખર્ચો કર્યો અને આ ફરેની નિદાન ઔષધ અને આ દર્દી મરી કાં ગયો? પછી તપાસ કરી ખબર પડી ઇન્જેક્શનની દવા હતી એ નકલી હતી. શું કામ મરી ગયો? અસલી હોત તો મરે? હમણાં છે ને મુંબઈમાં એક જણાને, એનો મિત્ર હતો, તે એને કીધું ભાઈ એક દિવસ તારી ગાડી આપને, છાપામાં આવ્યું હતું, કાલે આપી જઈશ. 21 લાખની ગાડી મિત્રને આપી. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ગાડી આવી જ નહીં. ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ બતાવે. એને ઘેરે ઘણી વાર ગયા હોય એટલે ત્યાં એને ઘરે ગયો, ઘરે જોયે ઘરે તાળો. આડોશી પાડોશીને પૂછ્યું કે ભાઈ અહીંયા ભાઈ રહેતા ક્યાં ગયા? તો કે તો અઠવાડિયાથી એ તો ભાડે રહેતા હતા, ખાલી કરીને ક્યાં આવી ગયા? એનો કોઈ હતો પત્તો નથી. મિત્ર પણ કેવો નીકળ્યો? નકલી, ગાડી ઠબોડીને જતો રહ્યો. તો સુખ થયું કે દુઃખ? અરે અજીબ ઘટના તો મહિના પહેલા છાપામાં આવી હતી. એક જણાએ લગ્ન કર્યા, લગ્ન ઉછીના ઉધારા બધું એવું કરીને 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, જામો પાડી દીધો, એવી બધી ખર્ચો ને પાર્ટી રિસેપ્શન આ તે 10 લાખનો ખર્ચો કર્યો ઉછીના લઈને. લાડે કોડે પરણીને ઘરે લઈ આવ્યો. શું થયું ખબર છે? કલ્પના બહારનું થયું, કલ્પના બહારનું થયું. 6 મહિના પછી એને ખબર પડી જેની સાથે હું પરિણો છું એ સ્ત્રી નથી, પુરુષ છે. એટલે લગ્ન નકલી નીકળ્યા. બોલો, 6 મહિના સુધી એને મારે વ્રત છે ને મારે આમ છે ને તેમ છે ને એમ કરીને એના ધણીથી છેટા જ રહ્યા. 6 મહિના પછી કૌભાંડ બહાર પડ્યું, ખબર પડે કા તો મારા જેવો જણ જ છે. હવે આ 10 લાખ વર્ષ એને શું થયું હશે? બોલો, અજીબો અજીબો ઘટના ને આવું. ઘી નકલી આવે, સોનું નકલી આવે, હીરા નકલી આવે, પણ લગ્ન નકલી જોજો. હો, આમાં કોઈના થવાના હોય તો. પણ મૂળ કહેવાનું કે જો ઔષધ પણ અસલી જોઈએ તો કામ થાય, સોનું હીરા ચાંદી અસલી હોય તો કામ થાય, રૂપિયાની કરન્સી નોટ અસલી હોય તો કામ થાય, મિત્ર પત્ની પતિ બધા અસલી હોય તો કામ થાય, દસ્તાવેજ કાગળિયા પાસપોર્ટ વિઝા બધા અસલી હોય તો કામ થાય, એમ જો નકલી ભટકાય તો હેરાન હેરાન થઈ જવાય ને મોત પણ થાય, એમ કલ્યાણ જોઈતું હોય તો અસલી સાધુથી જ થાય, નકલી સાધુથી કાંઈ નહીં. બધે અસલી જોઈએ છે તો આમાં નકલી ક્યાંથી ચાલે? એ વાત શાસ્ત્ર કરે છે, અસલી સાધુ મળશે, સાચા સંતો મળશે તો એનો મહિમા છે, તો કામ થાય છે. નહીતર જેવી રીતે નકલી ભટકાય અને દુઃખ થાય એવું દુઃખ થાય, જિંદગી હારી જાય, જેલમાં જવું પડે, એટલે ભવ સંસ્કૃતિમાં જન્મ મરણમાં ગોથા ખાય છે, સાચા માની પૂજ્યા. એટલે ચેતવા જેવી વાત બહુ સરસ શંકરાચાર્યજી બતાવે છે. અને એ શ્લોક હવે કહે છે કે જટિલો મુંડી, જટિલો એટલે જટાવાળા, મુંડી એટલે અમારી દેવા મુંડન કરેલા, લુંચિત કેશ એટલે જૈન સાધુઓ છે ને વાળ ઉપાડ નાખે, એ અસ્ત્રો ના ફેરવાવે, દીક્ષા લે ને ત્યારે આમ બધા મૂળથી ઉપાડી નાખે, પણ હવે કદાચ એકવાર ઉપાડતા હોય કે ખબર નહીં, એટલે હવે બધા જૈન સાધુ દાઢી હોય છે, આજ હેલું છે ખેંચી લેવું, અને આ તો મહિને મહિને ઉગ્યા કરે, એ તો ઉગ્યા જ કરે, દર મહિને કોણ આમ ખેંચે. એને માને છે એવું કે અસ્ત્ર આ તે બધું ઉપયોગ નહીં કરવાના, ખેંચી લેવાના મૂળથી. એટલે એવા લુંચિત કેશ વાળા એવા કોઈ સાધુ, કાષાય અંબર એટલે, અંબર એટલે વસ્ત્ર, કાષાય એટલે ભગવા વસ્ત્ર. શંકરાચાર્યજી કહે છે કે જાળવજો ભાઈ, એ સમાજમાં કેટલાય જટાવાળા, કેટલાય મોટી દાઢી વાળા, કેટલાય માથે મુંડા કરેલા, કેટલાય એવા લુંચિત કેશ કરેલા ઉપાડી નાખેલા વાળ વાળા, કેટલાય ભગવા લુગડા વાળા, કેટલાય પીળા લુગડા વાળા, કેવાય ધોળા લુગડા વાળા, કેટલાય કઈ એક લુગડા વગરના, જાત જાતના સંસારમાં બધા ફરે છે, એ બધાય ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, પેટ ભરવા માટે આ બધાય લઈને વેશ હાલી મળ્યા છે, માટે જાળવજો આ બધાય મૂઢ છે, એનાથી કલ્યાણ નહીં થાય, માટે ચેતજો. લ્યો બોલ હવે. એટલે અમુકને તો આ બધા હોય ને આજના, એને તો ફાવતું મળી જાય, જો શંકરાચાર્ય બધાને કાઢી નાખ્યા, ભગવા લુગડા વાળા, દાઢી વાળા, જટા વાળા, લુંચિત કેશ વાળા, ભગવા કપડા, ધોળા લુગડા, એ બધા છે, એ તો બધા મૂઢ છે અને પેટ ભરવા માટે આ બધા વેશ લઈને ફરે છે, એટલે એથી ચેતજો. આજના બધા ક્રાંતિકારી હોય એને આ બધું બહુ ફાવે ને, અમે સાધુઓને જો ઉડાડી નાખ્યા. પણ તમે થોડોક તો વિચાર કરો, શંકરાચાર્યજી શું કહે છે કે જે પેટ ભરવા માટે, ભોગવિલાસ માટે, મોજ મજા કરવા માટે જે ભગવા લુગડાનો ઉપયોગ કરે છે એ બધા મૂઢ છે, એનાથી ચેતજો. બાકી બધા જ સાધુઓની શંકરાચાર્ય નિંદા નથી કરતા, કારણ પોતે જ ભગવા પહેર્યા છે, પોતે જ મુંડન કરેલું છે, પોતે જ સંન્યાસીનો દંડ કમંડળું રાખે છે, રુદ્રાક્ષની માળા પહેરે છે, ચરણમાં ચાકડી રાખે છે લાકડા, સંન્યાસીઓના સાધુઓના વેશની, મુંડનની, જટાની કે દંડ કમંડળોની ધારણ કરનારા સાધુઓ માત્રની ટીકા નથી કરતા, પણ પેટ ભરવા માટે આનો જે ઉપયોગ કરે છે, ભોગવિલાસ માટે, સ્ત્રી માટે, ધન માટે, પાપ કરવા માટે જે ભગવા અંચળાનો ઉપયોગ કરે છે, એ બધા ઉદર નિમિત્ત જે આવો બધો વેશ કરે, બહુકૃત જાત જાતના વેશ કરે, એ બધા મૂઢ છે. અને કેવા છે? પશ્યન અપી, પશ્યન અપી ન પશ્યતી મૂઢ. એ આંખો છે એટલે આપણને લાગે છે પશ્યન અપી, એટલે જોતા હોય છતાં પણ કેવા છે? ન પશ્યતી, આંધળા છે, દેખતા હોવા છતાં પણ આંધળા છે, જે પેટ માટે, ઉદર નિમિત્ત માટે, ભોગવિલાસ માટે સાધુઓના વેશનો ઉપયોગ કરે છે, એ આંખ હોવા છતાંય અંધ છે, આંધળા છે. કારણ કે જે જોવું જોઈએ એ જોતા નથી, સાધુને થયા પછી એને શું કરવું જોઈએ એને દેખાતું નથી, એનો માર્ગ દેખાતો નથી, મર્યા પછી શું થશે અત્યારે તો મોજ કરે છે. મુસલમાનોએ બકરી ઈદ ઉપર ઓલા બકરાને સારી પેઠે ખવડાવે ને આમ તાજું માજું કરે ને બકરું મલકાઈને આંખો દી ખાઈ ખાઈને લીંડિયું કરે રાખે, મોજ મજા કરે એને, એમ થાય કે બહુ સેવા કરે છે. પણ એને ખબર નથી બીજે દિવસે બકરી ઈદ આવવાની છે અને ત્યારે કાતો ભરી જશે માથા ઉપર. ઈ પશ્ય એટલે જોવું, ઉપર ઉપર જોવે એને પશ્ય એટલે જોવું એમ કહેવાય. અને એના ઉપરથી પશુ આવ્યું, ખાલી સપાટી ઉપર જુએ એને પશુ કહેવાય. તો બકરાને તો બીજું ખાવાનું મળ્યું એટલે મોજ મજા છે, બસ બહુ આનંદ છે. પણ બકરી ઈદ આવવાની છે એને દેખાતી નથી. એમ આ બધા ભગવા લુગડા પહેર્યા પછી જલસા કરે એના ઓથે, એટલે મૂઢને દેખાતું નથી કે પછી શું થશે. પછી જમપુરીના કાંટા ફરી જશે અને પછી જે દુઃખ આવશે એને ખબર નથી. એટલે મૂઢ છે અને અંધ છે, આંખો છતાં પણ અંધ છે. ભગવાન લુગડાની કે સંન્યાસની ટીકા શંકરાચાર્ય નથી કરતા, પણ એને ઓથે પાપ કરે એની ટીકા કરે છે ને એવાથી ચેતવાની વાત કરે છે. શ્રીજી મહારાજ છે ને પાર્ષદો સાથે ગઢપુરથી નીકળીને ઝિંઝાવદર જતા હતા. એ રસ્તામાં ચાલ્યા જતા હતા. સુરા ખાચર અને સમલા ખાચર ની બધા હતા, ઘોડેસવાર જ હોય. ઝિંઝાવદર આવવાનું એ થોડુંક જ હવે છે. ત્યાં સીમમાં સીમાડે એક વૃક્ષની નીચે સાવ દિગંબર બાવો હરતો ફરતો તમે જોતો, આ ઘોડા ઉપર આમ થોડું દેખાય તો જાય, પણ પાછી એને નજર પડી ગઈ કે આ બધા કોઈ રાજા દરબારો કોઈ આવે છે. એટલે માળો તરત જ આમ વૃક્ષના થડે આમ બરાબર બેસીને માખી વીંચો મેચીને આમ પલાઠી વાળીને બેસી ગયો, ધ્યાન કરતો હોય સાધના કરતો હોય બેસી ગયો. હાવ દિગંબર, એક ચિથરું નહીં વિટાળે. ત્યાંથી નીકળ્યા એટલે થોડેક આગળ ગયા એટલે સુરા બાપુ કે મહારાજ તમે ઘડી કઈ બેસો ને અમે ઓલા મહાત્મા ને પગે લાગી ગયા. મહારાજ સમજી ગયા કે કાઠી કઈ પગે લાગવા જાય એવા તો હોય નહીં. મહારાજ ને ઠીક બેઠા. સુરા બાપુ સોમલા કચર બે ગયા. અને ભાઈ કાઠીભાઈ ની કળામાં તો કોઈને કઈ ખબર પડે નહીં, આવીને મેંડા એ તો આમ ચારે બાજુ પ્રદક્ષિણા કરવા. અરે સાક્ષાત ભીમનાથ મહાદેવ આદો સા, સાક્ષાત ભીમનાથ કેટલાય જન્મના પૂન હશે ત્યારે આવો આવો મહાત્મા મળ્યો, એક કપડો નથી પહેર્યો જોવો તો ખરા, હા જેવો એને જન્મ દીધો એવો ને એવો જ છે. હેલા સોમલા કે આવો મહાત્મા ન મળે વા. ત્યાં સુરા બાપુ કે સોમલા હા મારે ભણે એક નિયમ હતો કે આવો કોઈ મહાત્મા મળી જાય ને તો ત્યારે મારે એની આગળ થોડા દક્ષિણા મૂકવી. તે 5 રૂપિયા, એ જમાનામાં 5 રૂપિયા બહુ કહેવાય, 5 રૂપિયા મારે ચાંદીના સિક્કા, 5 રૂપિયા 5 સિક્કા મારે 5 રૂપિયા ભણે દાનમાં મૂકવા હતા. પણ ભણે આને આવો મહાત્મા મળ્યો સાક્ષાત મહાદેવ ભીમનાથ, એનો દૂજો રૂપ જોઈ લ્યો કે પણ હવે ક્યાં મૂકવો, ચિથરો પહેર્યો હોય તો હવે એને લુગડે બાંધી દઈએ, પણ ભણે એક ચિથરો પહેર્યો નથી તો શું બાંધવું, તુંબડીએ નથી નહીં તારી તુંબડીમાં નાખીને ઢાંકી દઈએ, આગળ મૂકીએ તો કોઈ આવે લઈ જાય તો આપણી સેવા પહોંચે નહીં મહાત્મા, મહાત્મા ધ્યાનમાં જ છે હવે એમને જો કઈ છે, એને તો સંસાર ભૂલાઈ ગયો હોય. હા ત્યાં ઓલા સોમલો ખાચર સમજી જાય, એટલે કે ભીણું સુરા બાપુ તમારી માનતાની ભાવના છે તો ભગવાને આવો સાધુ આપણને ભેટો કર્યો, ભલે ચિથરો નથી પહેર્યો, તુંબડે નથી રાખ્યો, કાંઈ સાધન સામગ્રી નથી રાખ્યો, પણ ભણે એક ઉપાય છે, મહાત્મા જો મોઢો ખોલે તો ભીણે મોઢામાં મેલી દેવો. ત્યાં તો ધર્માદાન ડાબલી ખોલે આમ ખોલ્યું મોઢું, એવું મોઢું ખોલ્યું અને બાજુમાં ખેતરમાં ધૂળ લઈને મૂઠો ભરીને ઓરી દીધું, લે તારી જાતનો આને પેલો દિગંબર ઉભો થો 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 મહાત્મા કો સંતાપ દેતે હો, હમ જૈસે મહાત્માઓ કી સેવા કરની ચાહે, અપરાધ કરતે હો તુમ્હારા પુણ્ય સબ ભસ્મ હો જાયેંગે, જલ જાયેંગે સબ, તુમ્હારા પરિવાર દુઃખી હો જાયે, સુરા ખજરે ફેર બિન મેડો મારવા જ મેડો, તરી જાય તે ના કે સાધુ થઈને ક્રોધ કરે, મને આવે છે ક્રોધ, ક્રોધ કરતો છું, ગ્રહસ્થ છું તો ક્રોધ નથી કરતો, તું સાધુ થઈને ક્રોધ કરસ, વળી લટકાડે, વળી મારે મારી નાખું કે ક્રોધ કર્યો છે, તો મને ક્રોધ કરત હોય છું તારી જાય, એવો સારી પેઢ મેથી પાક દઈ. અને પછી સુરા બાપ સોમલા ખાચર વ્યા ગયા. મહારાજ ખૂબ હસ્યા, પછી કઈ બોલ્યા નહીં. કહેવાનું કે આજે એને દિગંબર થયા, પેશ લીધો, પણ સેના માટે? ઉદર નિમિત્ત, ભોગ વિલાસ, પૈસા, સ્ત્રી, એના માટે આ બધું કરે છે, કલ્યાણને માટે નથી. આ મૂઢ નહીં તો બીજું શું? એટલે એનો ઉપયોગ કરે છે આવી રીતે. કપડો નથી રાખ્યો તો પૈસો રાખવાની શું જરૂર છે? સાચો ધર્મ દે છે ને, કપડો વીંટાળી લ્યો ને, શું વાંધો છે? પણ માયા જાય નહીં, અને ઉપયોગ કરે આવો. મોરારી બાબુ છે ને, એને એક વાર એક વાત કરેલી, આ શિવરાત્રિના મેળામાં બધા દિગંબર આવે ને, ત્યાં ગયા છે તો પછી ભવનાથ મહાદેવની હોય ને ત્યાં દર્શન ના જવાનું, ભીડ બહુ, તે દિગંબર સાધુ ઉભેલા, એટલે મોરારી બાપુ કે મહાત્માજી આપ કૃપા કરે, થોડી અમકો મદદ કરે તો અમે આગે જા શકે ઓર મહાદેવ કા દર્શન કર શકે. ત્યાં ઓઈલો કે ગુજરાતીમાં બોલો ને, હું તમારા ગામની બાજુનો જ છું, તમારા ગામની બાજુનો હથરા ગામનો જ છું. મોરારી બાપુ કે આવી દશામાં તને પહેલી વાર જોયો કે? સારું સારું કરે, નીકળી ગયા બોલો. એટલે તમે ત્યાં જાઓ ને શિવરાત્રિમાં તો તમને બિલકુલ નવા દિગંબર થયેલા પણ ઘણા દેખાય. હાવ હાવ આ શર્ટ પહેર્યા હોય ને તો તમને એના અહીંથી નિશાન દેખાય, હા બધું દેખાય. આ કપડાં પહેર્યા બધા કલર તો હોય ને, ચામડીનો ચેન્જ થાય, ભભૂતિ લગાવી હોય, બધું બહુ ચોળ્યું હોય, પણ તોય ખબર પડી જાય ને બારી કહેતી કે આ તાજો બનેલો દિગંબર છે. પણ એ બસ બેઠો હોય ને એ લોકો રૂપિયા પૈસા નાખતા જાય ને, મારો આઘાવી આ જાય એટલે ગાદી હેઠ નાખી દે, જઈ લ્યો આ શા માટે થયા છે? ઉદર નહીં તમે પૈસા નાખી. હવે એક તો દિગંબર અમે એવો જોયેલો, હાવ દિગંબર કપડું નહીં પહેરેલો ને ઘડિયાળ કિંમતી કિંમતી બાંધેલી બોલો. હવે એને ક્યાં ઘડિયાળમાં જોઈને કે એકી બેકી જવું છે, આમાં જોઈને કે જવું છે? શા માટે આ કે ટ્રેન ચૂકી જતા હોય છે આ દિગંબર? આ પેટ ભરવા માટે આવા બધા વેશ લઈ લે છે, એ બધા મૂઢ છે. બદ્રીનારાયણ ગયેલા 63 વર્ષ પહેલા, તો કયું સ્થાન યાદ નથી અત્યારે, પણ આમ ચાલ્યા જતા હતા, ત્યાં 2-3 સાધુ ઉભેલા, બે મોટી મોટી જટાવાન, હાથમાં તુંબડા ને ચીપિયા, જય રામ જય કી, કહાં સે આતે હો? આપણા કોઈ સાધુ હતા, એમણે કીધું ગુજરાત સે આતે, પણ ગુજરાત મેં કહાં સે આતે હો? એટલે અમારા મેં કોઈ બોલ્યું રાજકોટ છે. ત્યાં બાજુમાંથી બોલ્યો સાધુ બીજો હતો ને, કે ગુરુકુળ ના છો? એલા જોઈ રહ્યા અમે તો ગુરુકુળ ના, એલા અમે કીધું તું ક્યાંથી અમને ઓળખ? શું તમને ન ઓળખું? ગુરુકુળ ની પાછળ વાણિયાવાડી માં રહેતો, તમને ન ઓળખું, વાતો કરો છો? એટલે કીધું કે તું સાધુ કેમ થઈ ગયો? એક જણા ને પતાવી દીધો, ભાગીને સાધુ થઈ ગયો અહીંયા. લશ્કર માં રાખો ને તો જરૂર જ ન પડે બીજાની, અને મરવાની તાન કઈ હોય નહી, ખરેખર પકડી પકડી લઈ જવા જોઈએ. આપડી જેવાય બંદૂક અંબાવીએ, ભલે લડી ન હોય, બીજું પણ 1 કરોડ, ઓહો આ તમારે માથે નભે છે 1 કરોડ, પણ એમાંથી ને અમુક સાચા છે ને એને આધારે આ બીજા નભી જાય છે ભાઈ. એને લીધે એને રોટલો મળી જાય છે આ ભગવાનને લીધે. બાકી તો ખોટા તો 99% હશે, 98% હશે, 97% ખોટા હશે. પણ 2-5% જે સાચા સાધુઓ છે એને લીધે વર્ષા વરસે છે, એને લીધે સૃષ્ટિ અનાજ પકાવે છે, એને લીધે આ ગાયો દૂધ આપે છે, એને લીધે આ બધું છે. સાચાઓને લીધે બધા નભી જાય છે. એ તો છે જ ને, ઘઉંની અરે કાંકરા ભારોભાર વેચાઈ જાય એટલે શું, કાંકરા વીણીને પછી વેચવા જાઓ છે માર્કેટમાં, કોઈ આપે પૈસા? અને ઘઉંમાં ભળી જાય તો સારો હાય ભાવ આવે. કાંકરાના તો કઈ 50-60 રૂપિયા હોય, ના આવે. એટલે ખોટાઓની વણઝાર હોય છે, પણ ઓળખવા જોઈએ. ગુણાદિત્યાનંદ સામે કીધું છે એટલે કે ચાર વસ્તુ ઓળખવી તો આંટી ઘૂંટી વાળી છે, ઘાંટી છે, આંટી ઘૂંટી વાળી છે. ઘાંટી જેમ પહાડની પાર કરવી કઠણ છે, એમ આ પણ આંટી ઘૂંટી પાર કરવી કઠણ છે. એક તો ભગવાનને પુરુષોત્તમ જાણવા, હવે માની લે અમે ઓળખી ગયા, પણ એમ પુરુષોત્તમ ઓળખાવા બહુ મોટી આંટી છે. અને બીજું સાધુ ઓળખવા એ મોટી આંટી ઘૂંટી છે. ત્રીજું દેહને આત્મા જ નોખા સમજવા, આંટી ઘૂંટી છે. અને પંચ વિષયમાંથી રાગ ઉખેડવો એ બહુ આંટી ઘૂંટીની વાત છે. આ ચાર વસ્તુ તો બહુ કઠણ છે, એમાં સાધુ ઓળખવાનું લખ્યું છે. પણ ત્રણ વસ્તુ આપણને કદાચ આમ તરત હા પડી જાય, પણ સાધુ ઓળખવામાં તો લગભગ જેને જ્યાં માન્યું ને સાચું જ લાગે એટલું બધા વાતો આવી જ કરે છે. ચાર ઓળખવા બહુ કઠણ છે, ચાર વસ્તુ બહુ કઠણ છે, બધા બોલે હે આવું છે. એટલે ઓળખવું બહુ કઠણ છે, કારણ કે આમાં હું મમતા ભળી જાય પછી કઈ ખબર તો પડે નહીં. ખરેખર કઠણ છે ઓળખ. ઉનામાં આપણે હંસરાજ શેઠ હતા ને, તો રાત્રે એની મેળી ઉપર સૂતેલા ને ત્યાં ક્યાંકથી અવાજો સંભળાણા. મૂળ શું કે બાવાજી, અને બાવાજી દૂધ જ પીતા હશે. તેને ખુરશી ઉપર બેસાડેલા ને પછી ચારે બાજુ એના ચેલાઓ બધા રાસ લે ને રાસના ગીત ગાય ને કાને પડે શબ્દ કે બાવો દૂધ ધારીને પરિબ્રહ્મ છે. પરિબ્રહ્મ છે, બોલો દૂધ પીવે એમાં. ભાવો દૂધ ધારીને પરિબ્રહ્મ છે, જાનકી દાસ ને જમના દાસ બે જોડ છે રે. ભાવો દૂધ ધારીને પરિબ્રહ્મ છે. હંસરાજ શેઠ કે મળવા તો ગજબ, ભાવો દૂધ ધારીને પરિબ્રહ્મ. લીધી લાકડી, ટોપી મૂકી, મોહલ્લામાં એનો તો વટ પડતો હોય, ઉનામાં શેઠિયાઓનો અવાજ ઉપર હાલે ગયા. ત્યાં તો નાનકડો ચોક, ખુરશી મૂકેલી, એક સાધુ બેઠેલા, બાજુમાં જાનકીદાસ ને જમનાદાસ બેઠેલા, અને એના માનનારા ચેલાઓ એ રાસ લે ને બુકડ વાગે ને જાંજ વગે ને છકડાક છકડાક છકડું છકડાક છકડું છકડું વાગે. અને શેઠ આવ્યા એટલે શેઠ કે બરો બરો, આ કઈ તમે ગાવ છો પણ એમાં કઈ પ્રાસ ક્યાં મળે છે? પરે બ્રહ્મ છે રે, જોડ છે, જોડ ને બ્રહ્મ મળે સરખો? પ્રાસ તો છેલ્લે છેલ્લે મળવો જોઈએ ને. લ્યો લાવો હું બોલાવું તમે બધા રાસ લ્યો. એ બાવો દૂધ ધારે ને પોલું ભમ છે, અને જાનકી દાસ ને જમના દાસ બે જમ છે રે. બાવો દૂધ ધારે ને પોલું ભમ છે રે. જો પ્રાસ મળી ગયો ને, કે પોલું ભમ છે ને જમ છે મળી ગયો ને, આમ ગાવ. અને પછી એવો પડકારો માર્યો, તમે એલા મૂર્ખાઓ, ભગવાનની છબી પધરાવો, મૂર્તિ પધરાવો, કાંઈ માતાજી પધરાવો, રામ પધરાવો, કૃષ્ણ પધરાવો, અને તમે રાસ ગરબી લ્યો તો બરાબર છે. આ આ સાધુને પધરાવીને તમે લીધું ને આ શું બધું માંડી પીડે છે? હવે બધા યાદવ બધું વીખી નાખ્યું છે, પણ આવું ચાલે? લ્યો દૂધ પીવે પણ શેના માટે? તે આ રાસ લેવડાવવા માટે? કોણ ના પાડે છે? સુરાખાચર ને જેને કીધું હતું અમારા ગુરુ આવ્યા છે ને દૂધ જ પીવે, સુરાખાચર કે મારો પાડો દૂધ જ પીવે છે. અને તારા બાવા કરતા પવિત્ર છે મારો પાડો. એવું શું બોલે? એવું શું? તારો બાવો તો પરસ્ત્રી જોઈ રાખતો હોય, મારો પાડો કોઈ દી બૈરા અમે જોવે જ નહીં કે પવિત્ર છે. અને સાચા સાધુ નો મારું દર્શન છે પાડાને, તારા સાધુ ને કોઈ ભગવાન નું સંત નું દર્શન નથી સાધુ ને, અને એના કરતા પાડો પવિત્ર છે, આને પગે લાગ કલ્યાણ થઈ જાય. દૂધ પીવે છે કે એટલે આપણે તો જાત જાતના વ્રત કરે. તમે જુઓ આ કોઈ મહોત્સવ હોય, ધર્મોત્સવ હોય, ત્યાં તમે જઈને જુઓ ને તો કેટલાય એક પગે ઊભા હોય, અને કેટલાય વળી અખંડ ઊભા જ હોય, ને કેટલાય ધૂણા ધખાવીને બેઠા હોય, ને લાંબી લાંબી કોઈ જટાના પ્રદર્શન કર્યા હોય, ને કોઈ તો વળી આખા જમીનમાં સુઈ ગયા, માથે જુવારા ઘઉં વાવી દીધા હોય, ને આવું જાત જાતનું કરે, તે શું મોક્ષ માટે છે? આ બધું પ્રદર્શન છે. આમાં આમાં શું એને એટલે મૂઢ કહેવાય આ. અને એ બધું જ છે એ પૈસા માટે, પ્રસિદ્ધિ માટે, કીર્તિ માટે, આવું જ છે. માટે આ બધા મૂઢ છે, એને ઓળખવા પડે. પણ આ બધા ઓળખાઈ જાય, આવું કે આટલું આવું તો આવામાં તો આપણે ભરાય એવા નથી હોતા, ભરાય આવું પ્રતીતિ ના આવે. પણ બધું તો બોલાય નહીં, પણ જુઓ આપણે છે ને મભમ મભમ થોડીક વાત કરી લઈએ. પ્રાસ તો મળવો જોઈએ ને મભમ મભમ. ચાર પાંચ પ્રકારના સાધુ હોય છે, એમાં પહેલો પ્રકાર એક ચોર જેવા સાધુ. આ બધી થોડી આકરી લાગે એવી વાતો છે, પણ ચોર જેવા સાધુ. આ ચોર હોય ને એ તમારે ઘેરે આવે શેના માટે આવે? દાન ભેટ કરવા આવે, તમને રાતે પૂછવા આવે, તમારે કઈ વ્યવહાર પ્રસંગ હોય તમને કહેજો, ઘરમાં ચા ખાંડ કે રાશન ન હોય તમને કહેજો, એટલા માટે આવે? જે હાય થાય હોય ઉપાડી જવા માટે, નજર જ એમાં હોય, લઈ જ લ્યો જે પડ્યું વેળ્યું મૂક્યું નથી, એવા ચોર જેવા. એ જયારે સાધુ થાય ને ત્યારથી જ એનો આશય ખરાબ હોય, મોક્ષની વાત જ ન હોય. જેમ ચોરનો આશય જ ખરાબ, ઘરમાં પ્રવેશે ત્યારથી જ એનો આશય ખરાબ હોય, નીકળે ઘરેથી ત્યારથી જ આશય ખરાબ હોય, અરે જન્મથી એનો આશય ખરાબ હોય. એમ કેટલાય સાધુઓ એવા છે એ ભગવા કરે ત્યારથી જ એનો આશય ખરાબ હોય છે. એની ટાંપ જ સ્ત્રી ને ધન ને ભોગ ને વિલાસ ને માલ પુવાન મલિદાન પ્રસાદ એ ખાવા પીવા લહેરમાં તે જ હોય, કારણ કે બધું એમાં મળી રહી. ચરોતરના એક ગામડામાં છે ને તે આખી સંત મંડળી આવી, ગામના સન્માન કર્યું, ગામનો મુખી હોય તો સુખી હોય. પછી મુખી હતો, બધા બોલાવ્યા અને સાધુઓ, અને પછી રસોઈ બનાવડાવીને માલપુઆ દૂધ પાક ને ભજીયા ને પૂરી જાત જાતનું બનાવ. સાધુ લોક કાં છે? જમવા બેસાયના ભાવથી મુખી ઉભા ઉભા બધા પીરસાવે, દૂધ પાક પીરસો, માલપુઆ પીરસો, બધા જમે, હરે હરે હર કરે. આમ ચાલીસ પચાસ સાધુ છે, બધાને મહાત્મા મોટી મોટી જટાઓ ના હોય, તમારે જવો જટા જૂઠ બધા. એક મહાત્માજી છે ને આમ હેઠું જોઈને જ આમ જમે નિરાય, એટલે આ કે મુખી કે બધા સંતના મુખના દર્શન કર્યા, પણ આ એકનું મુખ ઊંચું થાય તો દર્શન કરીએ, પણ ઊંચું થાય જ નહીં. એટલે આમ એને એમ થયું કે ભગવતી તો આ એક જ છે. એવા ભગવતી સંતના જો દર્શન થઈ જાય તો કામ થઈ જાય, આપણું કોમ થઈ જાય એમ. ગમે તેમ કરીને મુખિયા પણ આમે એના મુખના દર્શન કર્યા, દર્શન કર્યા ને ઓળખી ગયા. એના ગામનો સોમલો ભંગી હતો, બોલો. પછી એ બધા જમીર્યા પછી એક બાજુ લઈ જઈને ઓલાને ગગલાવ્યો, એલા સોમલા ભંગી તું? હા મુખી બાપુ, શું થાય? ભૂખે મરતો તો પછી થઈ ગયો. ત્યાં તને કોઈ ગુરુ મળે નારે ના હાથે એ લેરા છે, અમથા તમે મને દૂધ પાક પૂરી જમાડવાના હતા? એલા એ તો ભલે જમી ગયો, માણસ છો તું જમી ગયો, ઢોર નહીં, અમે તો ઘાસ ચારો નાખી, તને નાખ્યો એમાં અમારે કોઈ પેલું નથી. પણ એલા તું જાતનો ભંગી, આ બધા મહાત્મા લોક એને તે અભડાવ્યો તો કે એ ભૂલી જાઓ, આ સબ સોમલે હી હે. આ બધા એ જ છે, આમાં કોઈ બીજો છે જ નહીં બાપુ. જમાય તો જમાય તો ભરતી હોય ભાઈ, અને જ્યાં મળ્યું ત્યાંથી પાછા હખણા ના રીએ, સીમસીમાડે પીડ્યું હોય બધું ઉપાડતા જાય, બધું પછી વસ્તુ ઉપાડતા એવું જ નહીં, કઈ બૈરાઓ ઉપાડતા જાય. હા હા લઈ જાય, ગોંડલમાં મહારાજ પાસે આવીને એક દેવકર્ણ નામનો વૈરાગી હતો, આવીને પગ ઉપર પગ ચડાવીને મહારાજ પાસે બેસી ગયો, મેળો બડાયો આખવા, આમ છે ને તેમ છે ને. તો મહારાજે થોડી ધર્મ ઉપદેશની વાત કરી. તો પછી એમ ન થયું, મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે વાતો કરો. મુક્તાનંદ સ્વામી મીડા વાત કરે, એટલે કે હા એ સાધુ બોલતા હૈ ને તો મેરી સમજ મેં આતી હૈ બાત, એ આપ બોલતે હો તો મેરી સમજ મેં કુછ નહીં આતા હૈ. મુક્તાનંદ સ્વામી કે રેવા દે, આ મુંડા મુંડા ત્રીથી ચાલી વાર હતી એની ભેળા ફરીએ છે તો એ બોલે છે, પૂરેપૂરું નથી સમજાતું, તને બે ઘડી સમજાઈ જાય. પછી મહારાજે ધર્મોપદેશની વાત કરી, એટલે પાછા વળે હા મેં કે તમે આ નિયમ ધર્મ પડાવો છો ને આવી રીતે બધું કરો છો ને એ બધું શાસ્ત્ર વિરુદ્ધ છે. મહારાજ કે ના અમે તો ભગવાન ભજાવીએ છીએ, ધર્મ નિયમ પડાવે. તો કે એ સબ પાખંડ હે. મહારાજ કે પાખંડ તો જેના હશે એને ઉઘાડા થશે, જાઓ. અને ભાઈ થોડા દાડા થયા ને એનું ભોપાળું છૂતું થયું ને બધું ક્યાંયથી લઈને ક્યાંય વિયો ગયું, એટલે આ હખણા નો રે પાછો. એટલે આની વૃત્તિ કેવી છે, ચોરની જેવી, એટલે ચોર સાહેબ એમાં તો શું કેવું. એમ સ્ત્રીને ધન ભોગ ને વિલાસ એના ઉપર નજર, ક્યાંય પણ હાથમાં આવી જાય પૈસો લઈ લેવાનો, ખોટા બિલ ઘસાડો, ખોટું કરો, જ્યાંથી જે મળે ત્યાં ઉપાડી. એ મારા ઘણા જો ને તો સાધુ થઈ જાય એટલે ઘરે કાંઈ ન હોય પણ ફોર વ્હીલ આવી જાય, એના ભાઈઓ ને બહેનો ને પરિવાર બધા સુખી થઈ જાય, બબે ત્રણ ત્રણ માળના મકાન થઈ જાય.